Subress.
On demand. Follow Subress Radio on Twitter and Facebook now.
Kya lai jawa? Jya patnava, panthinava, e sarvano sangat che, inye neetnava, kain taal kariye, chal fariye. Niranjan Bhagatna, aa shabdo, ek eva panthine lagu pade, jene apne kahi shakiye, vishwamanvi. આજે એક એવા વ્યક્તિત્વની આપની સાથે વાત કરવી છે જે ખરેખર બહુમુખી પ્રતિભા ધરાવે છે. સાલસ સ્વભાવ, સંગીત, ભાષા તથા સાહિત્યને સમર્પિત જીવન તેમજ વ્યાપારતાના જે ગુણો છે એનો ત્રિવેણી સંગમ બહુ ઓછા લોકોમાં જોવા મળે અને આ વ્યક્તિત્વ એવું છે કે જેમાં આ ત્રિવેણી સંગમ, સુભગ સંગમ જોવા મળતો હોય. ક્યાં માંડવીની ધરતી અને ત્યારબાદ ક્યાં એ આફ્રિકા ખંડ અને હવે યુરોપ લેસ્ટર યુકેનું અને એક નજરાણું એમણે સમગ્ર દુનિયાને આપ્યું. એમ કહી શકાય કે તેઓ માત્ર લેસ્ટરના નહીં, યુકેના નહીં, પણ દરેક ગ્લોબલ ગુજરાતીઓના પ્રતિનિધિત્વ એમણે કર્યું, બની રહ્યા તેઓ, કારણ કે સંગીત અને સાહિત્યની સાથે તેમણે આપણો સુમેળ કરાવ્યો, આપણને કદાચ આપણી નજીક લઈ આવ્યા. આવા એક વ્યક્તિત્વ સાથે બહુ જ લાંબા સમયથી વાતચીત કરવાની ઈચ્છા હતી અને આજે એ સફળ થઈ છે. આજે અમારા સ્ટુડિયોના મહેમાન બન્યા છે વડેલ શ્રી ચંદુભાઈ મટાણી. તેમને સાદર વંદન સાથે પ્રેમપૂર્વક આવકારીએ. નમસ્તે ચંદુભાઈ.
નમસ્તે સ્વભાવભાઈ.
આપ કેમ છો?
બસ હમણાં જ એક શ્રોતાજીને કહ્યું ને કે બહુ વેધર બહુ સરસ છે, તો આવી વેધરમાં તો આનંદ જ માં જ રહેવાનું હોય.
જી બિલકુલ બિલકુલ, હંમેશા મોજમાં રહેવું,
મોજમાં રહેવું, મોજમાં રહેવું કરી વાત.
જી જી.
અને બહુ જ આપનો આભાર કે આજે બે વર્ષે હું સ્ટુડિયોમાં 19 વર્ષ સુધી આ ખુરશી ઉપર બેસી અને સબરસમાં આપણે શ્રુતિ આર્ટ્સના સંગીતના કાર્યક્રમો ક્લાસિકલના રાત્રે 10 થી 12 આપ્યા છે. આજે પાછી એ યાદ તાજી થાય છે અને બહુ જ ખૂબ ખૂબ આપનો આભાર કે આજે આ મોકો આપ્યો છે.
અમે આપના આભારી છીએ વડીલ, કારણ કે આપે કેવું કાર્ય કર્યું છે કે એક સંગીતકાર, એક ગાયક તરીકે, એક સાહિત્ય રસિક તરીકે આપ ભાષાને બહુ જ લોકોની નજીક લઈ આવ્યા અને નાની સૂની વાત નથી. તો આજે આપને દરેક જે છે આપણા ભાઈઓ અને બહેનો એ સંગીતથી ઓળખે છે. આજે કદાચ અમને અમારી ઈચ્છા છે કે અમે આપની ઓળખ પામીએ એક વ્યક્તિ તરીકેની. તો ચંદુભાઈ, માંડવી જેવા શહેરમાં જન્મ અને એ સમય કદાચ એવો હશે કે ત્યારે એ સંજોગો પણ નહીં હોય અને આપણે વાત કરીએ ભારતની આઝાદી પહેલાની, તો એ સમયગાળો અને ત્યાંથી આપનો જે વિકાસ થયો, આપ એશિયા આફ્રિકા ગયા અને ત્યારબાદ યુરોપ, તો આજે આપની સફર હતી એ માંડવીથી કઈ રીતે શરૂ થઈ, આપ કઈ રીતે અહીં
માંડવી પહોંચ્યા? હું હતો ત્યારે આઝાદીની, હું સ્ટુડન્ટ જયારે હતો ત્યારે વિદ્યાર્થી તરીકે, ત્યારે આઝાદીની લડત ચાલુ હતી અને 47માં જયારે આઝાદી મળી એ સમયથી ત્યારબાદનો 3-5 વર્ષ સુધી હું ભારતમાં જ હતો. એટલે ભારતનું પહેલું ઇલેક્શન આ બધું જ મને નજર સામે તરવ્યું રહે છે. અને કચ્છ બંદર, અમારા કંડલા બંદરનું ઓપનિંગ કરવા પણ પંડિત જવાહરલાલ નહેરુ આવ્યા હતા અને તે વખતે આપણા જે લીડર્સ હતા, જે નેતાઓ, એમના માટે જેને કહીને આમ ખૂબ જ લોકોને પ્રેમ હતો અને બધી જ રીતે આમ હજુ આઝાદીનો આમ જેને કહીને કે ફોર્સ મગજમાં એક ચાલી જ રહ્યો હતો. અને ધીમે ધીમે પછી બધું કોમન થતું ગયું અને ત્યાર પછી 53માં તો હું પણ માંડવી છોડીને હું પણ આફ્રિકા ગયો. પણ તે દરમિયાનનું, તેથી પહેલાનું આ વાતાવરણ ખૂબ જ એકદમ જેને કહીને કે મગજમાં સેટ થયેલું છે.
બિલકુલ બિલકુલ. તો વડીલ, આપે જે વાત કરી કે એ જે સ્વતંત્રતાનો ગાળો હતો અને ત્યારબાદ આપ થોડા વર્ષો સુધી રહ્યા, તો એનાથી આપના વ્યક્તિત્વ પર કઈ અસર થઈ? આપને આપનું ઘડતર જે હતું, આપના સંસ્કારો, આપના ગુણો, એમાં કોઈ પણ આવી અસરો મહાન નેતાઓની થઈ ખરી?
એઝ ફાર એઝ મને લાગે વળગે ત્યાં સુધી એક જિંદગીનો લાવો હતો કે આ નાની ઉંમરમાં આવી વ્યક્તિઓને મળવાનો, જોવાનો. મને ફોટોગ્રાફીનો નાનપણથી શોખ, એટલે એ લોકોના જે મેં ફોટા પાડ્યા છે તે બી મારા કલેક્શનમાં હજુ બી છે. અને ઢેબરભાઈ, તમે આપણે એ પહેલા આપણા રાજકોટથી આવતા હતા ત્યારે કાઠિયાવાડ, અને તો એ બધા કડૈયાલાલ મુનશી ઇલેક્શન આવ્યું ત્યારે બી થોકબદ્ધ નેતાઓ ભારતના અહીંયા કચ્છ આવ્યા હતા, તો આ બધો નજર સામે એટલું તરવરે છે. અને ખાસ કરીને આઝાદીના વખતમાં જે ગીતો ગવાતા એ બી બહુ જ સરસ હતા, એ હજુ મગજમાંથી ખસતા નથી. નાનપણના ગીતો એ હજુ ફિલ્મો પણ એવી જ આવતી હતી કે એમાં આવું બધું, આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂર હટો દૂર હટો, તો આ બધા ગીતો ખૂબ સરસ રીતે બધા નાનપણથી સેટ થયેલા. અને મારા નસીબે મારા ત્રણ ભાઈ, અમે બહુ જ મોટું કુટુંબ, તેમાં ત્રણ ભાઈઓ આફ્રિકા રહે, ત્રણેય જુદા જુદા શોખ હતા. તેમાં સૌથી મોટા ભાઈ, એમને ફોટોગ્રાફીનો શોખ અને સંગીતનો, તો એમનું હાર્મોનિયમ બે માંડવીમાં પડેલા, તેના ઉપર મેં અજમાયશ કરી અને સંગીત એના લીધે હાર્મોનિયમ વગાડતા થઈ ગયો. અને ગાતા બી સ્કૂલોના સ્કૂલમાં જે મેળાવડા થાય એની અંદર બી ભાગ લેતો હતો, એટલે એ રીતે સંગીતનો બી પ્રોગ્રેસ થતો રહ્યો.
બરાબર. એટલે જે બી હતા એ બહુ નાનપણથી વવાયા. અને આપણામાં કહેવત છે ને કે શિયાળે સોરઠ બોલો.
અને બીજા મોટા ભાઈ હતા, એમને વાંચનનો બહુ શોખ હતો, તો એમના પુસ્તકો બધા મેગેઝીન્સ ને બધું ઘણું જ પડ્યું હતું ત્યાં, તો એ બધું ફંફોડ્યું ને બધું વાંચ્યું. એટલે આ રીતે બધી વિવિધતા હતી ઘરમાં, તો એના લીધે મને સૌથી નાનામાં નાનો હું મોટા, તો એ લાભ મને મળ્યો. અને એ બચપણની જે વાતો છે અને મગજમાં સંગીતને ખાસ કરીને એની બહુ જ અસર મને કામ લાગે છે.
જી જી. એટલે સંગીત અને ભાષાની અસર જે છે એ આપના પરિવારમાંથી જ આપની મળી. હવે ચંદુભાઈ, એમ કહેવાય કે આપણી ગુજરાતી પ્રજા એટલે વ્યાપારી પ્રજા, તો બહુ ઓછા એવા જે સંગીતકારો છે એ ગુજરાતી પ્રજામાંથી આવ્યા. અને એ સમયનો ગાળો આપણે કહીએ તો કચ્છમાંથી બે નામવર જે સંગીતકારો થઈ ગયા, કલ્યાણજી આનંદજીની જે જોડી હતી અને અન્ય પછી બાકીના આવ્યા, તો એ સમયે જ્યારે આપણે સંગીત શીખવાની શરૂઆત કરી, આપના વડીલભાઈને તો સંગીતનો શોખ હતો, પણ એના સિવાય આપે કોઈ ફોર્મલ તાલીમ લીધી, આપે ક્યાંયથી કોઈ સંગીત શીખવાની શરૂઆત કરી?
એ વસ્તુ ઉપર હું આવું છું, પણ પહેલા કચ્છમાં કલ્યાણજીભાઈ આણંદજીભાઈ, તો એમણે તો બહુ જ નામ રોશન કર્યું છે, પણ અમારું કચ્છી સંગીત જે લંગા લોકો જે, એનાથી બહુ જ વખણાય.
બિલકુલ.
લગ્નમાં પણ તમે જો તો ઢોલ શરણાઈ જે લોકો વગાડે, એટલું સુરમાં વગાડે, અને એ કુટુંબમાં એક આ મોટી પ્રણાલિકા જે શરણાઈ ગાવાનું કચ્છી ગીતો, અને એમાંના એક અત્યારે બહુ જ મોટું નામ કાઢ્યું છે ઓસમાન મીર, એ બી અમારા માંડવી ગામની બાજુમાં જ રહે, એટલે આ બધા જે હતા તે. અને ઓસમાનભાઈ બહુ લકી કે એમને આટલું પ્લેટફોર્મ બહુ જ મળી ગયું. બીજા પણ કલાકારો હતા, પણ તે વખતે બધા દબાઈ ગયા જેને કહીને આપણે. અને ફોર્મલ તાલીમની વાત કરી તો હું આફ્રિકા ગયો તે પછી મેં ફોર્મલ તાલીમ કોઈ જ નથી લીધી, પણ મારા નસીબે આફ્રિકામાં ત્યારે તો હજુ કોમ્યુનિકેશન ને બહુ નબળું જ હતું, અને સ્ટીમરોમાં આવજાવ થતી હતી, અને એ વખતે મારા આમ બીજા મહેમાનો તો આવતા જ હતા, પણ સાથે સાથે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય ઝામ્બિયા આવ્યા, અને સ્ટીમરમાં આવ્યા હતા, પ્લેનમાં નહીં, એટલે જ્યાં જાય જયા જાય ત્યાં મહિનો દોઢ મહિનો રોકાવાનું તો થાય, તો મારે ત્યાં પણ દોઢ મહિનો એ રહ્યા હતા. અને એમની પાસેથી હું કહું તો બહુ જ મને શીખવાનું મળ્યું, કારણ કે ઘરે બેઠક તો થતી જ હતી, પણ સાથે સાથે ઝામ્બિયામાં જ્યાં જઈએ ત્યાં એમને હું લઈ જતો ફેરવવા માટે, દરેક પ્રોગ્રામમાં હાજર રહું, અને એમનું સાંભળીને મને આખું ચેન્જ થઈ ગયું મારું સુગમ સંગીત વિશેનું જે આખો એંગલ હતો તે. અને બહુ સારામાં સારા એ જમાનાના કમ્પોઝિશન અવિનાશભાઈના સાંભળ્યા, અને એની અસર બહુ જ થઈ. એટલે મારા મેં હું એમ માનું છું કે પુરુષોત્તમભાઈ પાસેથી ડાયરેક્ટલી હું શીખ્યો નહીં, પણ સાંભળી સાંભળીને એમની પાસેથી જેને કહે ખૂબ જ મને ફાયદો થયો.
જી જી જી, બિલકુલ.
અને એમણે બી મને બહુ જ પ્રેમથી આપ્યું. મુંબઈ જાય, મુંબઈ જઈ અને ત્યાં જે કાર્યક્રમો થતા હતા એની બધી ટેપ્સ મોકલાવે, તો આ જે અત્યારે આપણે જે ગીતો મુકેશજીના ને બધા સાંભળીએ છીએ એ સ્ટેજ ઉપર અવિનાશભાઈ ભારતીય વિદ્યાભવનમાં આ માસના ગીતો કરતા, અને એની જે ટેપ્સ હતી તે મને મોકલતા, કહું છું જવાનીને પાછી ઉડી જા, ચાલ્યા જ કરું છું, એ બધા ગીતો જે હતા તે બધા જ ગીતો મન્નાડેના અને હુતુ તુતુ પહેલી વખત સ્ટેજ ઉપર ગવાય એ મને એડવાન્સમાં એટલે મળી જતા રેકોર્ડ થાય તે પહેલા, એની રેકોર્ડ આવે તે પહેલા ટેપ ઉપર, એટલે એ બધો ફાયદો બહુ જ થયો.
જી જી બિલકુલ. અને મુંબઈમાં જે કાર્યક્રમો થતા એમાં પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયને અને અન્ય જે કલાકારો છે એમને સાંભળવાનો મોકો મળ્યો, એ અદભુત જ માહોલ હોય કે જયારે એ કલાકારો સાથે આપણે બેઠક કરીએ.
પંખીડાને આ પિંજરું જયારે પહેલી વખત ગાવ્યું ગવાયું એનું આખું રૂપ જ જુદું હતું. બે મંજીરા વાળા સ્ટેજ ઉપર બેઠા હતા અને એકદમ સરસ રીતે પુરુષોત્તમભાઈ ગાયેલું અને ત્યારબાદ મુકેશજી પાસેથી ગવડાવ્યું, કારણ કે કોમર્શિયલ એંગલ આપવા માટે આવા મોટા નામો જોઈએ, પણ અવિનાશભાઈ પુરુષોત્તમભાઈ પાસેથી આ બધા ગીતો ટ્રાયલ ઉપર ગવડાવતા અને કેવી રજૂઆત થાય છે એના ઉપર પણ આ બધા જ ગીતો લગભગ પિનાકીન શાહ અને એ લોકો બધા ગાતા હતા.
જી બિલકુલ. હવે ચંદુભાઈ, આપ જયારે આવ્યા માંડવીથી આફ્રિકા આવ્યા તો એનો એક માહોલ જુદો, આખી ધરતી એની રીત ભાતો બધું જ
જુદું હતું.
તો એ સમયગાળો કેવો રહ્યો? આપને કોઈ તકલીફ પડી ત્યાં સેટલ થવામાં કે પછી અઘરું લાગ્યું? કઈ રીતે આપનું ત્યાંનું જીવન રહ્યું?
શરૂઆતમાં અઘરું તો લાગે જ, કારણ કે તદ્દન એક આમ સ્ટુડન્ટ લાઈફમાંથી સીધા જઈ અને આફ્રિકા ગયો અને ત્યાં જઈને આખું વાતાવરણ જુદું જ, આમ ડિસિપ્લિનમાં ચાલવાનું વાંચે તે છે અને બહુ જ, પણ ત્યારે બી આફ્રિકામાં હજુ આઝાદીની ચળવળ શરૂ થઈ હતી તો એ પછી એ જોવા બધું મળ્યું, એટલે આખી લાઈફ જેને કહી કે આ બધું જોયું એ ગાળો બી બહુ સમય બહુ સરસ. શરૂઆતમાં થોડુંક અજાણ્યું લાગ્યું પણ પછી 1.5 વર્ષ પછી મેં મારો પોતાનો વ્યવસાય શરૂ કર્યો એટલે પાછું બધું એકદમ સેટ થતું ગયું અને ત્યારે મને ફ્રીડમ બી બહુ મળતું, પોતાનો ધંધો સાથે બીજા પાર્ટનર હતા મારા તો એ લોકોની છૂટ હતી તો હું ફરવા બી જઈ શકતો, કલાકારો આવે એમને લઈને બધી જગ્યાએ અઠવાડિયા સુધી બહાર જવું ને આ બધું ફ્રીડમ હતું એટલે એમાં બહુ જ ફરક પડતો.
જી જી. અને મને ખાતરી છે કે બહારથી જે કોઈ પણ કલાકારો કોઈ અન્ય દેશોમાં જતા હોય ને ત્યાં પોતી કોઈ મળી જાય તો દિલને કેટલી ઠંડક થાય, જેવી મને લાગે છે કે આપે ઠંડક એ કલાકારોને આપી હશે, કારણ કે એમને એમ થાય કે અમારા ઘર જેવું વાતાવરણ.
ત્યાર પછી ઘણા કલાકારો આવજાવ શરૂ થઈ ગઈ, પછી પ્લેનની જર્ની શરૂ થઈ, ત્યાર પછી બધી આવજાવ વધવા માંડી. પણ સૌથી પહેલા તો ઇસ્ટ આફ્રિકામાં કલાકારો વધારે હતા, હું સેન્ટ્રલ આફ્રિકામાં હતો એટલે સેન્ટ્રલ આફ્રિકા આવે મોઝામ્બિક થોડુંક વધારે રોકાય.
જી જી. તો આપ મોઝામ્બિક અને ત્યારબાદ મલાવી અને ઝામ્બિયા આ બધા એ ઉપખંડોમાં ફર્યા અને ત્યારબાદ જયારે આપ યુકે આવ્યા તો એ સમયગાળો જે ટ્રાન્ઝિશન હતું એ કેવું રહ્યું આપનો?
યુકેમાં શરૂઆતમાં કઠણાઈ લાગી, કારણ કે આફ્રિકાની લાઈફ એટલી સરસ હતી, ત્યાં મોજશોખમાં બધું જે ફ્રીડમ ગાળેલું બધું એકદમ, એના હિસાબે અહીં થોડુંક મુશ્કેલ લાગ્યું, કારણ કે ત્યારે દુકાન શરૂ કરવાની હતી અમારી અને એમાં લેબર વર્ક બી અહીંયા ઘણું કરવું પડતું હતું. ભાઈ મને પોતાને ખબર છે કે દુકાન લીધી ત્યાર પછી હું અને મારા વાઈફ બંને જણે આમ જેને કહીને કે આમ રિસ્ક ફિઝિકલ કામ બી બહુ જ કરેલું અને કારણ કે લેબર ત્યારે પોસાય તેમ નહીં હતું, જેટલો કરકસરથી થાય એ રીતે કામ કરવાનું હતું, એટલે શરૂઆતનો ટાઈમ જરાક અઘરો લાગ્યો પણ વન્સ એક વખત પાટે ચડી ગઈ ગાડી એટલે લગભગ અમને ટાઈમ નહીં લાગ્યો. એનું કારણ હતું કે બધાનો સહકાર બહુ, ફેમિલીનો સહકાર સારો હતો, લોકેશન સારું હતું અને એ રીતે દુકાનમાં આવજાવ શરૂ થઈ ગઈ.
જી જી. ચંદુભાઈ, લેસ્ટરને શા માટે પસંદ કર્યું? યુકે આવ્યા ત્યારે કોઈ ખાસ કારણ હતું કે કોકડીયું કામ હતું એની જે પ્રેસ્ટીજ હતી એ બધું પહેલેથી જાણીતું હતું?
હા બિલકુલ, કારણ કે મારા જે હું ઝામ્બિયામાં હતો ત્યારે બી સાડીઓ મંગાવતો હતો અને ત્યાં જે મારા સપ્લાયર છે મુંબઈના એ જયારે વાતચીત આવી કે મારે યુકે જવું છે તો મને એમણે ખાસ કહ્યું કે ચંદુભાઈ તમારા માટે લેસ્ટર વિલ બી આઈડિયલ પ્લેસ, કે તમે ત્યાં તમને જે આફ્રિકા ટાઈપનું એટમોસ્ફિયર જોવા મળશે, લંડનમાં તમને એ લાઈફ નહીં મળે તમને અને ત્યાં મજા આવશે તમને અને એ રીતે પહેલેથી જ મેં નક્કી કર્યું અને પ્રોપર્ટીની શોધમાં અહીં અને લેસ્ટર જ એ રીતે પસંદ કર્યું કે અહીં વિચાર કરો કે એક ઓડબીથી આ બાજુ જવું હોય તો બિલકુલ ટાઈમ લે કે જ્યારે લંડનમાં તો ટ્રેન પકડવાની બસો પકડવાની તો આ બધી જે માથાકૂટ હતી તે લેસ્ટરમાં નહીં હતું. અને શરૂઆતમાં હું આ મંદિરોમાં જતો હતો, ત્યાં હાઈફિલ્ડમાં બી આપણું એક કૃષ્ણ મંદિર હતું, ત્યાં પણ હું ભજન ગાવા જતો હતો. ગરબારાસ ત્યારે આટલા મંડળો આપણા નહીં હતા ત્યારે, પણ મને યાદ છે ગ્રાન્ડબી હોલમાં ગરબા થતા હતા, લગભગ 2000 માણસ ત્યાં ભેગા થતા હતા અને કેટલ માર્કેટમાં બી થતા, ત્યાં 3000 લોકો અને એ આખો માહોલ જુદો હતો. પણ ધીમે ધીમે આપણી પ્રજા ના બધાને જુદા જુદા સમાજો થવા માંડ્યા અને આદમભાઈએ જેમ કહ્યું છે ને ગીતમાં, કટકે કટકા થઈ ગયા
પરદેશમાં.
સાચી જ વાત છે, બધા પોતપોતાની રીતે નાના નાના મંડળો જોઈએ બધાને, કારણ કે કોમ્યુનિટી માટે પણ મંડળો સાથે થયા, પણ આમ બીજી રીતે બી બધા પછી પોતપોતાના રિવાજો પકડે અને એ રીતે થોડીક કઠણાઈ લાગે.
જી, હવે આપ જ્યારે અહીંયા લેસ્ટરમાં આવ્યા અને આખો માહોલ પણ બદલાયો, એ સાથે આપે સંગીતનો કેળો તો ક્યારેય ન છોડ્યો, તો એનું બેલેન્સ કઈ રીતે કર્યું? વેપાર સંભાળવો, ઘર પરિવારને ઉછેરવા, બધાને ધ્યાન રાખવું અને એ સાથે સંગીત, એનું બેલેન્સ આપે કઈ રીતે?
હું આવ્યો તેથી પહેલા અહીં થોડીક વ્યક્તિઓ એવી હતી સંગીતમાં, ડોક્ટર ઈરાણી છે, ડોક્ટર વ્યાસ છે અને એવા ઘણા આવા 5-7 જણાનું ગ્રુપ હતું કે જેઓ અમુક કલાકારોને અહીં બોલાવતા અને એ લોકોના પ્રોગ્રામો કરતા હતા. પણ ત્યારે કોઈ એવું ફિક્સ નહીં હતું, કલાકાર ગાતો હોય કે વગાડતો હોય અને ઉઘરાણું થતું હોય કલેક્શન એ જ કાર્યક્રમમાં, એ થોડુંક અજુગતું લાગતું હતું કે આર્ટિસ્ટનું પણ ઇન્સલ્ટ કહેવાય. એટલે પછી અમે જ નક્કી કર્યું, એટલે કે અમે મારી સાથે અરવિંદભાઈ પટેલ જે અને ડોક્ટર ઈરાણી ને બધા ભેગા થઈ નક્કી કર્યું કે આપણે એક સંસ્થા સ્થાપીએ અને એ દ્વારા આપણે મેમ્બરશીપ કરી અને એક ઓડિયન્સને બિલ્ડઅપ કરીએ. તો એ રીતે શ્રુતિ આર્ટ્સની અમે સ્થાપના કરી અને મેમ્બરશીપ બી લોકોને સહકાર બહુ સારો મળ્યો અને એ રીતે બધા જ કલાકારો જે આવતા હતા એને રીતસર પ્રોફેશનલી ફી આપી અને કાર્યક્રમો કરાવતા હતા. તો એ રીતે વ્યવસ્થિત અને બહુ જ લકી કે કેટલા કલાકારો શ્રુતિના પ્લોટ પ્લેટફોર્મ પર આવ્યા, લગભગ આપણે કલ્પના ના આવે એ ટાઈપના કલાકારો બધા. પહેલો મારો પહેલો જ પ્રોગ્રામ અમે કરેલો હતો મોટ કોમ્યુનિટી કોલેજમાં, તેમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને ઝાકીર હુસેન જી અને બહુ જ સુંદર રીતે કાર્યક્રમ, તો એ પછી આવી રીતે શરૂ થઈ ગયા.
જી જી, હવે આપના જીવનમાં જે આપણે વાત કરી મોટા ગજાના કલાકારો, લતા મંગેશકર, અનુપ જલોટા, જગજીતસિંહ જેવા જે કલાકારો આપના ઘરે ઉતરતા, આપની સાથે એ વાતચીત ને બધું થતું, તો એ લોકોની સંગત હતી, એની અસર આપની ગાયકી પર કેટલી થઈ? કઈ રીતે આપે એમાંથી કંઈક મેળવ્યું?
ઘણું જાણવાનું મળ્યું, કારણ કે બધી જે એ લોકોના એક્સપિરિયન્સ જનરલી કલાકારોનું મેં જોયું છે કે આપણે જો અંગત રીતે બેઠા હોય એ લોકો સાથે પ્રાઇવેટલી તો બહુ જ ખુલે અને વાતો કરે, પણ જુએ કે અહીં 5-7 બીજી વ્યક્તિઓ બી છે કુટુંબ સિવાયની, તો એ લોકો આમ એકદમ આમ દબાઈ રહે, કારણ કે ક્યાંક કોટ ન થાય કે કોઈ જગ્યાએ ખુલ્લી વાતચીત કરવી
હોય.
એટલે મેં એ રીતે જોયું કે એમની સાથે એકાંતમાં બેસીએ છીએ ત્યારે ખૂબ વાતો કરે છે અને અંદરની વાતો બી જે કરે, ઇન્ડસ્ટ્રીમાં આ ચાલી રહ્યું છે, તો એ રીતે એક એ લાભ મળ્યો. અને કોઈ જાતની ફોર્માલિટી રહી નહીં, હાર્મોનિયમ લઈ, લતાજીની વાત નથી કરતો પણ જગજીતસિંહજી કે હરિહરણજી આવ્યા તો હાર્મોનિયમ લઈને બેઠા હોય અને એ રીતે બહુ જ ફાયદો થયો અને બધાના અનુભવ જુદા જુદા. અને ત્યારે આર્ટિસ્ટો આવતા તે હોટલમાં રાખવા કે એવું કઈ નહીં હતું, ઘરે ઉતરતા પંડિત જસરાજી કે બધા જે આવતા, નુસરત પત્યા લેખાના પ્રોગ્રામો કરેલા, તો આ બધાના ખૂબ લાભો મળ્યા. પણ હોટલમાં જમવાનું કે નહીં, ઘરે કાર્યક્રમ પછી ઘરે આવીને જમીએ તો આખી જેને કહે કે માહોલ કંઈક જુદો જ બને.
બિલકુલ બિલકુલ. અને ચંદુભાઈ, અમે આપના અત્યંત આભારી છીએ, કારણ કે આપે સાહિત્યની અત્યંત સેવા કરી. અને હજી પણ યાદ છે 1995માં જ્યારે સબરસ રેડિયો પર સૌથી પહેલો મુશાયરાનો કાર્યક્રમ થયો હતો ત્યારે ડોક્ટર સુરેશ દલાલ અને અન્ય કવિઓ પણ અહીંયા આવ્યા હતા. તો આજે સાહિત્યની જે યાત્રા આપે કયું નાનપણથી શરૂ થઈ, પણ ત્યારબાદ આપની જે સંગત રહી સાહિત્યકારો સાથેની, એ અનુભવ અને એવી કોઈ જીવન ઘટનાઓ બની ચંદુભાઈ કે જ્યારે આપને એમ લાગ્યું કે એનાથી કદાચ જીવનની દ્રષ્ટિ બદલાઈ ગઈ, કોઈ નવું રૂપ મળ્યું, એવું કઈ એવી કોઈ ઘટનાઓ?
જી હા, અહીંયા લંડનમાં એક ગુજરાતી સાહિત્ય અકાદમી એના દ્વારા એક એ સંસ્થા દ્વારા હું આવ્યો અને બીજે જ વર્ષે અહીંયા એક કાર્યક્રમ યોજાયેલો રસીબીટ સ્કૂલમાં, અને એના મહેમાન તરીકે મનુભાઈ પંચોળી આપણા અને રઘુવીરભાઈ ચૌધરી આવેલા, તો અને એમાં હું બહુ જ ઇન્વોલ્વ હતો. આખો બે કલાકનો અમે લેસ્ટરના કલાકારો એ બધા ભેગા મળી અને સુગમ સંગીતનો એક કાર્યક્રમ કર્યો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ, જેને કહે ને કે આ રઘુવીરભાઈ તો બહુ શાર્પ હતા, એમણે બહુ સરસ રીતે ગમ્યું એમને, તો મારે ત્યાં જ એ લોકો ઉતરેલા અને એ રીતે મનુભાઈ અને રઘુવીરભાઈનો સૌથી પહેલો પરિચય અહીંયા જે મોટા ગજાના સાહિત્યકારોમાં એમને હું લઈને હું લેક ડિસ્ટ્રિક્ટ ગયો હતો અને બસ ત્યારથી પછી શરૂઆત થઈ બીજા બધા ખાસ કરીને પુરુષોત્તમભાઈ એ બધાને કે લંડન જાઓ છો, ચંદુભાઈ જરૂર મળજો,
ચંદુભાઈ મળજો,
નરસિંહ મહેતાની હુંડી કેમ હોય તે એ તો લખી મૂકે મારે સ્વીકાર.
બિલકુલ, કારણ કે ગયા અઠવાડિયે હું વાતચીત કરી રહી હતી સોલી કાપડિયા સાથે અને એમણે પણ આપના નામનો ઉલ્લેખ કર્યો સાથે વિનુભાઈ વડગામાં જેઓ યુકેના છે. તો આવા જે કલાકારો આવે છે એમને ખૂબ પોતિકાપણું લાગે જ્યારે અહીંયા આવે કે ચંદુભાઈ સાથે વાતચીત થઈ, ચંદુભાઈને ઓળખે છે વગેરે. તો આપે વાત કરી ચંદુભાઈ કે ફોટોગ્રાફી એ શોખ હજી ચાલુ છે?
હજુ ચાલુ છે.
અરે વાહ,
ફોટોગ્રાફ્સ ત્યારે તો ઓટોમેટિક કઈ નહીં હતું, અત્યારે તો બધું ફોનમાં બી ફોટાઓ લે છે, પણ ત્યારે મારી પાસે જે કેમેરા હતો એમાં બધું એડજસ્ટ કરવું પડતું, ડાયફ્રેમ ને સ્પીડ ને કઈ સ્પીડની ફિલ્મ છે, અને એમાં જે અદભુત જે ફોટાઓ મારી પાસે જે ખાસ કરીને કલાકારોના ફોટાઓ બહુ જ છે. હું જયારે આફ્રિકાથી ઇન્ડિયા જતો ત્યારે ત્યાં મુંબઈમાં જે કોન્ફરન્સો થતી તેના ફોટાઓ મેં બહુ જ પડ્યા, અને લગભગ કલાકારો જેને કે પંડિત બિસ્મિલા ખાન કે યુ નેમ ધ આર્ટિસ્ટ, અને બધાના કલેક્શન હું ગ્રીન રૂમમાં જતો હતો અને ત્યાંથી ફોટાઓ પડ્યા. બિરલા ક્રીડા મંદિર છે ત્યાં, પછી સન્મુખાનંદ હોલ
છે,
અને સંગીતના મોટા અધિવેશન થતા ત્યાં હું પહોંચી જતો હતો, તો એ લાભ બહુ જ મળ્યો.
જી જી, અને આ બધા જ ફોટાઓ હજી પણ આપણે સાચવી રાખ્યા છે.
મારે ટાઈમ ટુ ટાઈમ ફેસબુક પર મૂકું છું.
જી જી,
અને ત્યારે તો આખો માહોલ જુદો, ત્યારે આટલું સ્વભાવે કોમર્શિયાલિઝમ નહીં હતું.
સાચી,
અત્યારે તમે જુઓ તો ખૂબ જ કોમર્શિયાલિઝમ થઈ ગયું છે. આજે કોઈ નાનો કલાકાર હોય તે પણ બહુ જ એના ભાવો અને બધું એટલું વધી ગયું છે, તો એ મુશ્કેલ પડે છે. એટલે પણ શરૂઆતના જે આજે બધી વાતો કરું છું ત્યારે બહુ રીઝનેબલ ચાર્જીસ હતા અને કલાકારો પણ એ રીતે સહકાર આપતા.
જી, અને આપનું જે સંગીત છે ચંદુભાઈ, આપે જે સંગીતનું નિર્માણ કર્યું એ માત્ર લેસ્ટર યુકે નહીં પણ વિશ્વભરમાં ફેલાયું, અને આપ એવા સંગીતકારોને કલાકારોને પણ સ્ટેજ ઉપર લઈને આવ્યા કે જેમના નામ કદાચ ગુજરાતી નહોતા પણ એ વિશ્વ જે સંગીતનું ક્ષેત્ર હતું એમાંથી આપ એમને લઈ આવ્યા. તો એ જે બીજા કલાકારો હતા જેઓ બીજા ભાષામાંથી આવ્યા, બીજા પ્રદેશોમાંથી આવ્યા, એમની અપેક્ષાઓ આપને એ તરફ કઈ હતી?
એટલે ખાસ કરીને બીજી ભાષાના
જેમ કે માની લો કે નુસરત ફતેહ અલી ખાનના કાર્યક્રમો હતા, આપે કહ્યું કે ઝકીર હુસેન જેવા જે બિન ગુજરાતી કલાકારો છે, હા, તો એમને જ્યારે કોઈ ગુજરાતી વ્યક્તિ
બહુ ડાઉન ટુ અર્થ.
જી,
બહુ. નુસરત ફતેહ અલી ખાનનો મારો અનુભવ તો એટલો કે એટલા સરસ આર્ટિસ્ટ, અને ખૂબ જ એમનો સહકાર, અને ખાસ કરીને મોરારી બાપુ જ્યારે આવેલા ત્યારે મને એમના જે ત્યાં માધુભાઈ ત્યાં રોકાયેલા કે ચંદુભાઈ અમારે એક કાર્યક્રમ બાપુના માનમાં કરવો છે, તો મેં કોઈ બીજા કોઈ નથી પણ આ નુસરત ફતેહ અલી ખાન છે તો કઈ આપણે કરીએ, તો એ રાત્રે અમે કાર્યક્રમ કર્યો અને કાર્યક્રમ ખૂબ જામ્યો જેને કહીને, અને એમણે બી પ્રેમથી બહુ જ ગાયો, અને તો આ રીતે કલાકારોની સાથે એમણે એક કર્યો, બીજો કર્યો, ત્રણેક, અને હું ઘરે લઈ જતો એમને મારે ત્યાં, અને સાથે સાથે આ રીતે જેને કહે ને કે સહકાર વધતો ગયો.
જી બિલકુલ બિલકુલ. હવે ચંદુભાઈ, આપ કોઈ વાદ્ય વગાડો છો ખરા? કોઈ સંગીત વાદ્ય વગાડો છો?
હાર્મોનિયમ વગાડો.
હાર્મોનિયમ સિવાય તો જ્યારે આપના વ્યક્તિત્વ સાથે આપને કોઈ રાગ ઓળખવો હોય કે આ રાગ મારા વ્યક્તિત્વને અનુરૂપ છે, તો એવો કયો સંગીતનો રાગ છે જે એમ કહી શકો કે આપને એ વ્યક્તિત્વને અનુરૂપ થાય છે?
રાગ આધાર રાખે છે ગીત ઉપર.
અચ્છા.
કોઈ ભી ગીત હોય એને સ્યુટેબલ જો રાગ હોય,
હું
પોતે કમ્પોઝ પછી કરતો થઈ ગયો ગીતો, અને તો એ ગીતમાં કયું વધારે સારું લાગે છે એના ઉપર બહુ જ મોટો. પણ છતાં પણ કહું તો મારા ફેવરેટ રાગો જેને કહીએ કે યમન કલ્યાણ ખાસ મારું ફેવરેટ, અને ભૈરવી બંને. બીજા રાગો તો ખૂબ જ સરસ જ હોય છે, અને ટાઈમ પ્રમાણે ગવાય અને ગીત પ્રમાણે તો સારું જ લાગે.
બિલકુલ બિલકુલ. અને આપે જે સંગીતની જે સિરીઝ વગેરે આપે બનાવી છે, એમાં ઘણો બધો આધાર આશિતભાઈ અને હેમાબેન વગેરે સંગીત.
મારી જિંદગીમાં સેકન્ડ સ્ટેજમાં આશિતભાઈ આવ્યા.
જી.
કારણ કે મારા દીકરાના લગ્ન હતા ત્યારે એ જ પુરુષોત્તમભાઈ જ કહ્યું કે તમે જાઓ છો ચંદુબેન ત્યાં, આવો જાઓ ત્યાં. એ રીતે અમારો પરિચય ત્યાંથી શરૂ થયો, અને વર્ષો હજુ પણ અમે એક ફેમિલીની જેમ જ રહીએ છીએ. એમણે પણ ખૂબ મને આપ્યું સંગીતમાં, જેને કહીને કે રીત સરની આમ પદ્ધતિ સરનું જેને કહીને કોચિંગ જેને કહેવાય. હું રેકોર્ડિંગ માટે મુંબઈ જાઉં ત્યારે ટેકનિક આખી, કારણ કે આશિતભાઈમાં ખૂબી શું હતી કે એક પોતે ગાયક તો હતા જ જાણે, પણ કમ્પોઝર બી બહુ સારા, અને સ્ટુડિયોના અરેન્જર હતા. કોઈ બીજાને બોલાવવા નહીં પડે, વાદ્યકારો હોય એને પોતે નોટેશન આપી દે તે પ્રમાણે લોકો, એટલે 3-in-1 જેવું હતું. અને એ રીતે દરેક રેકોર્ડિંગમાં હું જતો ત્યારે મારા તો થતા, પણ બીજા બી અમારા કંપનીના થતા, તો જે રીતે એનાથી મને ઘણું જાણવાનું મળ્યું અને શીખવાનું મળ્યું.
જી બિલકુલ. ચંદુભાઈ, આજકાલ જે છે એ સંગીતનો માહોલ બદલાઈ ગયો, કલાકારો બદલાઈ ગયા, સંગીતમાં હવે ઘણું બધું ફ્યુઝન થવા લાગ્યું છે, એટલે ઓરિજિનલ સંગીત છે એ હવે મૂળ સંગીત તો બહુ ઓછું રહી ગયું. તો આ બધું જે નવી પ્રક્રિયા શરૂ થઈ, બધું હવે ઓનલાઈન આવવા માંડ્યું, તો આપને શું લાગે છે કે આપણે આપણી ગુજરાતી ભાષા અને આપણા ગુજરાતી સંગીતની જે દિશા છે એ અત્યારે કઈ તરફ જઈ રહી છે?
ગુજરાતી જે સુગમ સંગીતની આપણે વાત કરીએ છીએ, હજુ અમદાવાદ કે એવા મોટા શહેરોમાં હજુ લોકો સાંભળે છે, પણ એઝ ફાર એઝ આ ફોરેન કન્ટ્રીઝ છે ત્યાં લગભગ હવે મુશ્કેલ છે. ત્યાં કોઈક ઓડિયન્સ શોખીન હોય ને સાંભળે એ વસ્તુ જુદી છે, પણ જેને કહીને કે અત્યારે માહોલ આખો વિચાર કરો કે લગ્નમાં પણ પેલા રાસ ગરબા આપણે કરતા, રાસ ગરબા તો હવે નામના જ રહ્યા છે, તેને બદલે બધું ફ્યુઝન મ્યુઝિક બહુ વાગતું થઈ ગયું, અને ખાસ કરીને લાઉડલી જેને કહીને કે આપણે કાન ફાટી જાય ત્યાં સુધીનું મ્યુઝિક ભાંગડાનું ચાલતું હોય, લિમિટસર હોય તો બધું ગમે આપણને. પણ તો ઘણી વખત કોઈના પ્રસંગોમાં રિસેપ્શનમાં જઈએ છીએ ત્યારે આમ જેને કે ત્રાસ થઈ જાય છે, એવું થઈ જાય છે. પણ મા બાપ કઈ કરી નથી શકતા, કારણ કે છોકરાઓની આ પસંદગી છે, એટલે એ રીતે એ લોકોને બી ચાલવું પડે છે.
જી જી. હવે અમે તો હંમેશા એ જ વાત કરતા રહીએ છીએ ચંદુભાઈ, કે આપે ખરેખર જે ગુજરાતી સંગીતમાં ગુજરાતી સાહિત્યમાં લેસ્ટર અને યુકેમાં તો જે યોગદાન આપ્યું છે તો અમૂલ્ય છે, એની કોઈ ગણના નથી. પણ એક વિશ્વ ગુજરાતી તરીકે આપ કઈ રીતે ઈચ્છો કે આપની જે લેગસી છે, આપે આટલું જે સુંદર કાર્ય કર્યું છે, પાયાનું કાર્ય કર્યું છે, તો એ કઈ રીતે જળવાય, એને કઈ રીતે સાચવવામાં આવે, અને આપની ઓળખ કઈ રીતે જળવાય?
એ રીતે કે થોડુંક અહીંના જે કલાકારો છે એને ખાસ કરીને યંગસ્ટર્સ જે નવા કલાકારો આવે છે એમને શું થયું છે કે રેડી પ્લેટફોર્મ મળી ગયું છે. આજે કલાકારો બહારથી આવતા ઓછા થઈ જાય છે, આર્ટ્સ તો એ લોકોની ડિમાન્ડ બહુ છે, તો બધા કાર્યક્રમો કરે એમાં આપણે ન્યૂ જનરેશન તો આવવાની જ છે, બહુ જ સ્વાભાવિક છે. પણ એની થોડીક તૈયારી રૂપે શીખવાની જરૂર છે બધું, જે ઘણી વખત સમજણ વિનાનું બી ઘણી વખત ગવાય છે. કોઈ જગ્યાએ પ્રાર્થના સભા હોય અને એમાં મોટેથી કોઈ ભજન સુટેબલ ન હોય એવા બી વાગતા હોય ત્યારે આપણે જરા ખૂંચે કે નહીં આ યોગ્ય નથી થતું, તો આ બધું વ્યવસ્થિત કરવા માટે કોઈ ટ્રેનિંગની જરૂર છે. તો અહીંયા ટ્રેનિંગ મળવી બહુ મુશ્કેલ છે, કોઈને ખાસ મળતી નથી, એટલે સૌ પોતપોતાની રીતે આમ પરફોર્મ કરે છે અને જે ઘણી વખત આપણે એમ લાગે કે આમાં સુધારાની ઘણી જરૂર છે. તો આ એક મેં નોંધ્યું ખાસ કરીને કે કોઈ બી પ્રસંગમાં આપણે જઈએ છીએ ત્યારે આ વસ્તુમાં ધ્યાન આપવાની જરૂર.
બિલકુલ બિલકુલ.
ખાસ કરીને મારી તો જે આપણી ગુજરાતી સંસ્થાઓ છે એ લોકોને બી અપીલ કરવાની છે કે સંગીતના ભલે તમે રાસ ગરબા કે આ અને બધું ચલાવો, સાથે સાથે એક જો અહીંયા વ્યવસ્થિત આપણે સાથે મળીએ અને જો મંડળ જેવું સ્થાપીએ તો ભારતીય વિદ્યાભવન જેવું અહીંયા એક કેન્દ્ર થઈ શકે કે જ્યાં આપણે આપણી ન્યૂ જનરેશનને કંઈક સંગીત શીખી શકીએ.
જી જી બિલકુલ. અને એક છેલ્લો સવાલ ચંદુભાઈ આપના માટે, કોઈ ગીત એવું છે કે જે આપના દિલથી નજીક અને આપને એમ લાગે કે આ ગીત જે છે એ કદાચ આપની વાત છે, એવું કોઈ ગીત આપના મનમાં આવે જે આપને એમ થાય કે અરે આ તો મારું જ ગીત છે?
નહીં, એટલે
આપના જીવનમાં, આપને જીવનને લગતું, આપના જીવનની બહુ જ નજીક હોય એવું, આપના દિલની નજીક હોય એવું કોઈ ગીત?
એવા તો ઘણા ગીતો છે, મુશ્કેલ છે. પણ મને જો કયું ગીત ગમતું હોય જો પૂછો તો આપણે સુરેશ દલાલની તો વાત જ રહી ગઈ. પણ એમણે જે મને આપ્યું સાહિત્યમાં તો ખૂબ આપ્યું અને જે હું માની ન શકું એ રીતે મને પુષ્કળ પ્રેમ આપ્યો અને એમની સાથે ખૂબ ફર્યા. તો જય જય શ્રીનાથજી નામની એક અમે એમણે જે પદો લખેલા એ એમણે મને ભેટ આપ્યા, એ અમે કમ્પોઝ કર્યા આસિદભાઈએ. અને એની રજૂઆત જ્યારે નેહરુ સેન્ટરમાં પહેલી વખત થઈ ત્યારે હું માનવામાં નહીં આવતો હતો મને કે હું એક માંડવીમાં જન્મેલો, આફ્રિકાથી યુરોપથી આવેલો, અહીં નેહરુ સેન્ટરમાં પરફોર્મ કરી રહ્યા છીએ અને તે બી કેવી વ્યક્તિઓ સામે, બધી હરકિશન મહેતા અને ચંદ્રકાંત બક્ષી અને બધી જ આવા સરિતાબેન જોશી અને એમાં એક જે ગીત છે મને બહુ જ ટચ કરી ગયું છે, મોર પીચની રજાઈ ઓઢી તમે શું હો ને શ્યામ અમને થાય પછી આરામ, હરિહરના કંઠે જે રેકોર્ડમાં લીધું છે એ મને બહુ જ ગમે છે. હજુ પણ એમ થાય કે ગીત બહુ જ કમ્પોઝિશન સારું છે, એનું પ્રેઝન્ટેશન બી સરસ છે અને સુરેશભાઈના શબ્દો બી અદભુત છે. અને બસ એ સિવાય જે હું પોતે ગાઉં છું એમાં તો ઘણા ગીતો મને જેને કહે કે ખૂબ જે મને ગમે અવારનવાર હું રજૂ કરું છું. હમણાં બી રિસન્ટલી એક મા વિશેનું ગીત રિલીઝ કર્યું છે જે આપણે જીવન ઉત્સવમાં લીધું છે, તો એ ટાઈપના ગીતો મને વધારે ગમે છે.
વાહ વાહ. અને ઘણા બધા સવાલો મારા મનમાં છે. મેં કહ્યું હતું કે એ છેલ્લો સવાલ છે, પણ હજી એક છેલ્લો સવાલ મને પૂછવાની ઈચ્છા થાય છે. આપ માત્ર સંગીત સાથે પણ નથી જોડાયેલા, ફોટોગ્રાફી તો છે જ આપના જીવનની અંદર, પણ આપને એક બીજો પણ શોખ હતો, ઇફ આઈ રિમેમ્બર ઇટ કરેક્ટલી, આપને રમત ગમતનો, ક્રિકેટનો પણ શોખ.
ક્રિકેટનો બહુ શોખ, પણ હું રમતો નહીં હતો, ફોલો કરતો. એને લીધે આ ક્રિકેટરો સાથે બહુ જ દોસ્તી થઈ ગઈ.
અરે વાહ.
અમારો સાડીનો શોરૂમ કહેવાય, એનું ઉદઘાટન સુનિલ ગવાસ્કરે કર્યું.
ઓહો.
અને ખૂબ જ એમની સાથે વિનુભાઈ વડગામા કરીને મારા મિત્ર છે, એમણે મને ઓળખાણ કરાવેલી, તો એમની સાથે બહુ પરિચય. એટલે એ જમાનામાં ત્યારે હું જે વાત કરી રહ્યો છું, સુનિલ ગવાસ્કર, કપિલ દેવ ને આવતા ત્યારે આટલું બધું રિસ્ટ્રિક્શન નહીં હતું. તો પ્લેયર્સ આપણે ઘરે આવતા, હું ગ્રીન રૂમમાં જતો હતો, ખાવાનું પહોંચાડું, આ રીતે એમની બસમાં ફરું, એટલે આ બધું ખૂબ એમની સાથે જાણવાનું મળતું. અને એમની સાથે જે એમના મેનેજર હતા, જે કોચ તરીકે આવતા હતા, એ મારા પર્સનલ મિત્ર થાય. રાજસિંહ ડુંગરપુર નામ સાંભળ્યું છે?
હાજી બિલકુલ બિલકુલ.
એ મારા બહુ મિત્ર થાય. તો એમણે મને બહુ જ અંદર જેને કે ક્રિકેટની સાથે ક્લોઝ, આ પ્લેયર્સની સાથે ઘર જેવો નાતો કરી આપ્યો. અને ખાસ કરીને હરિહરણજી એ બી જયારે પહેલી વખત અહીંયા લેસ્ટર આવ્યા ત્યારે 1.5 મહિનો મારે ત્યાં રોકાયા હતા, તો એમની સાથે બી ખૂબ લાવો મળ્યો જેને કે. તો આ બધું ક્લોઝનેસ જે અહીંયા કલાકારો આવતા એમની સાથે રહી અને આ બધું ભાથું મેળવતા ગયા.
જી બિલકુલ બિલકુલ. અને એ જે આખા જીવનનું ભાથું આપે મેળવ્યું વડીલ, તો અત્યારે જે જીવનનો જે એક સમય છે, આપે ગયા વર્ષે જ આપની 83મો જન્મદિવસ આપે ઉજવ્યો, એ જીવનની એક પળ આવી આપના જીવનમાં, આખું એ જીવન જ્યારે સમગ્ર રીતે આપ જુઓ છો ત્યારે એનું કેટલું સાફલ્ય ટાણું આપને લાગે કે હવે હું એક મુકામ પર પહોંચ્યો છું, જીવનની બધી દુનિયા મેં જોઈ, બધી સૃષ્ટિ જોઈ, આખો પરિવારનો સાથ, લીલી વાડી, બધું જ આપે જોયું, અત્યારે કયો ભાવ મનમાં આવે?
બસ અત્યારે ખૂબ જ સંતોષ લાગે છે કે જિંદગીમાં ઘણું ભગવાને આપ્યું, આપણી લાયકાત હતી એના કરતા પણ વિશેષ પ્રભુએ જે આપેલ છે, ખાસ કરીને આ બધા મહેમાનોને આવતા એટલે રીતે હું એકલો કામ નહીં આવું, મારી સાથે મારા કુટુંબીજનોનો ખૂબ જ સહકાર હતો. મારા વાઇફ બધાને પ્રેમથી, તેવી રીતે અમારો દીકરો હેમંત છે એને બી સંગીતનો બહુ જ શોખ છે, પોતે બી હવે તો ઘણી સીડીઝના એણે પ્રોડક્શન પોત કર્યા છે, તો એની દીકરી શેફાલી એ બી મારી સાથે ગાય, તો આજે ત્રણ ત્રણ પેઢી અમે સાથે બે જનરેશન સાથે સ્ટેજ ઉપર બેઠા હોઈએ, તો બહુ જ એનો આનંદ કંઈક ઓર છે.
બિલકુલ બિલકુલ. અને આપે ખૂબ જ સુંદર વાત કરી વડીલ, કારણ કે એક નવું એક નવી દ્રષ્ટિ ખીલે છે. સ્વરથી તો આપને બધા ઓળખે છે, આજે એક વ્યક્તિત્વ આપનું જાણવા અમને મળ્યું, એક નવું પાસું જે કદાચ અમારા શ્રોતા ભાઈઓ અને બહેનોને કદાચ એટલો પરિચય નહોતો કે આપ અહીંયા કઈ કઈ રીતે પહોંચ્યા, કયા સ્તર પર કેવી રીતે પહોંચ્યા, એની માટે કેટલી મહેનત જીવનમાં આપે કરી, અને આજે કોઈ પણ સ્તર સુધી આપણે પહોંચવું હોય તો એને માટે મહેનત વગર.
સુભાબેન, એટલું મટીરિયલ છે મારી પાસે કલાકારો સાથેનું, સાહિત્યકારો સાથેનું, કે આમ જેને કહે ને કે મને એક જ ઈચ્છા કે બધાને વિશે કંઈક કંઈક થોડું લખાય તો યાદગીરી રહી જાય.
અરે વાહ વાહ, એ તો બહુ ઉમદા આપનો વિચાર છે.
કેટલા બધા સાહિત્યકારો સાથે જે અનુભવ થયા છે, એ મુંબઈ જાઉં ત્યારે સુરેશભાઈને લીધે આ બધા મળતા હોય, તો ગજબ જેને કે ભગવતી કુમાર શર્મા આ બધાની સાથે પરિચય એમણે જ કરાવેલા.
જી, એટલે મને લાગે છે કે આપે લેખન કાર્ય હવે એનો આરંભ કરી દેવો જોઈએ.
મને બી એમ લાગે છે કે મારે એ રેકોર્ડ જળવાય તો સારું.
હા, અને એ બહુ જરૂરી છે, કારણ કે આપણી આવનારી પેઢીને નહીતર ખબર જ નહીં પડે કે વારસો શું છે એમના માટે, તો એ બહુ જરૂરી છે. ખૂબ ખૂબ આભારી છું વડીલ, કારણ કે આપણી પાસે એમ થાય કે સતત વાતો કરતા જઈએ, ઘણી બધી વાતો સાંભળવાની છે, કહેવાની છે, પણ આપની અત્યંત આભારી છું.